એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે મગજ વિશેની આપણી સમજને ધરમૂળથી બદલી નાખી છે.
બિલકુલ, નોર્મન ડોઇઝનું પુસ્તક છે ધ બ્રેઇન ધેટ ચેન્જીસ ઇટસેલ્ફ. ગુજરાતીમાં આપણે એને કહી શકીએ બદલાતું મગજ. અને આ પુસ્તક જે વિચારની વાત કરે છે ન્યુરોપ્લાસ્ટિસિટી, એ ખરેખર ક્રાંતિકારી છે.
હા, ન્યુરોપ્લાસ્ટિસિટી શબ્દ કદાચ થોડો ભારે લાગે, પણ એનો અર્થ બહુ જ આશાસ્પદ છે. આપણે વર્ષોથી એવું જ માનતા આવ્યા છીએ ને કે આપણું મગજ એકવાર બની ગયું પછી બસ એવું જ રહે, ખાસ કરીને બાળપણ પછી.
હા, જાણે પથ્થરની લકીર કે જો કોઈ ઈજા થાય તો એ નુકસાન કાયમી. પણ આ પુસ્તક કહે છે કે ના, એવું નથી. આપણો મગજ તો એમ સમજો ને માટી જેવું છે, સતત બદલાતું રહે છે, ઘડાતું રહે છે.
અને આ વાત મતલબ ખાલી ડોક્ટરો કે વૈજ્ઞાનિકો માટે જ નહીં, પણ આપણા બધા માટે રોજબરોજના જીવનમાં, શીખવામાં, ટેવો બદલવામાં બહુ મહત્વની છે.
ચોક્કસ. અને એટલે જ આજે આપણે આ બદલાતા મગજની દુનિયામાં થોડું ઊંડા ઉતરીશું. ચાલો જોઈએ કે આ બધું શું છે અને આપણા માટે એનો શું અર્થ છે.
તો શરૂઆત લેખકથી કરીએ. ડોક્ટર નોર્મન ડોઇજ કોણ છે અને એમની વાત શા માટે આટલી ધ્યાનમાં લેવા જેવી છે?
ડોક્ટર નોર્મન ડોઇજ એ કેનેડાના છે. મનોચિકિત્સક છે, મનોવિશ્લેષક પણ છે અને સંશોધક પણ. ટોરન્ટો યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓ સાથે એમનું નામ જોડાયેલું છે.
અચ્છા, પણ એમની ખાસ વાત શું? મતલબ ઘણા સંશોધકો હોય છે.
એમની ખાસ વાત એ છે કે એ ખાલી લેબોરેટરીમાં બેસીને સંશોધન નથી કરતા. એમની પાસે ત્રણ વસ્તુઓનો સમન્વય છે. એક તો દર્દીઓ સાથે સીધું કામ કરવાનો અનુભવ, બીજું મનોવિશ્લેષણની ઊંડી સમજ જે મન કેવી રીતે કામ કરે છે અને બદલાય છે એ સમજાવે,
અને ત્રીજું
ન્યુરોસાયન્સના લેટેસ્ટ સંશોધનોનું જ્ઞાન, એટલે એ વિજ્ઞાન અને વાસ્તવિક જીવનના અનુભવોને બહુ સારી રીતે જોડી શકે છે.
એટલે એમની વાત ખાલી થિયરી નથી રહેતી, પણ પ્રેક્ટિકલ લાગે છે.
બરાબર. એ પોતે કહે છે કે મનોવિશ્લેષણના અભ્યાસથી એમને હંમેશા લાગતું હતું કે મન બદલાઈ શકે છે, જે જૂની સ્થિર મગજની માન્યતાથી અલગ હતું. એટલે જ્યારે ન્યુરોપ્લાસ્ટિસિટીના પુરાવા મળવા લાગ્યા ત્યારે એ તરત એનું મહત્વ સમજી ગયા.
અને એમણે આ પુસ્તક માટે શું કર્યું?
એમણે દુનિયાભરમાં પ્રવાસ કર્યો, એવા વૈજ્ઞાનિકોને મળ્યા જે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા. ડોઇજ એમને ન્યુરોપ્લાસ્ટિશિયન્સ કહે છે, અને એવા દર્દીઓને પણ મળ્યા જેમની જિંદગી આ નવી સમજને કારણે બદલાઈ ગઈ હતી. એટલે પુસ્તકમાં આપણને જીવંત કિસ્સાઓ મળે છે, ખાલી સિદ્ધાંતો નહીં.
બરાબર. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય મુદ્દા પર. ન્યુરોપ્લાસ્ટિસિટી સરળ શબ્દોમાં કહીએ તો શું?
ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે મગજની પોતાની રચના અને પોતાના કાર્યોને બદલવાની ક્ષમતા. આપણા અનુભવો, આપણા વિચારો, આપણા કામ, કોઈ ઈજા થાય તો એના પ્રતિભાવમાં મગજ પોતાની જાતને સતત, એમ કહો ને, રીઓર્ગેનાઇઝ કરતું રહે છે, રીવાયર કરતું રહે છે.
એટલે પેલી જૂની માન્યતા કે બાળપણ પછી મગજ ફિક્સ થઈ જાય એ ખોટી.
બિલકુલ ખોટી. ડોઇજ એ જ વાત પર ભાર મૂકે છે. એ કહે છે કે આ પ્લાસ્ટિક હોવું, એટલે કે બદલાતું રહેવું, એ મગજનો મૂળભૂત સ્વભાવ છે. આખા જીવન દરમિયાન એ આવું જ રહે છે.
તો એમ કહી શકાય કે આપણું મગજ એક નદી જેવું છે, સતત વહેતું બદલાતું, પેલા બંધિયાળ તળાવ જેવું નહીં?
સરસ ઉપમા છે, બરાબર એવું જ. અને આ પુસ્તક એવા અસંખ્ય ઉદાહરણો આપે છે કે લોકો કેવી રીતે ગંભીર ઈજાઓમાંથી બહાર આવ્યા, શીખવાની તકલીફો દૂર કરી, ઊંડી જળ ઘાલી ગયેલી આદતો બદલી, જે પહેલાં લગભગ અશક્ય લાગતું હતું.
પણ તમે કહ્યું કે આ બેધારી તલવાર છે, એ જરા સમજાવશો?
હા, જેમ સારી વસ્તુઓ માટે મગજ બદલાય છે, આપણે નવી ભાષા શીખીએ, કોઈ કળા શીખીએ, ઈજામાંથી સાજા થઈએ, એમ ખરાબ વસ્તુઓ માટે પણ એ જ સિદ્ધાંત કામ કરે છે.
એટલે કે
ખરાબ ટેવો, વ્યસન, લાંબા સમયનો દુખાવો, ઓસીડી જેવી માનસિક તકલીફો, આ બધું પણ મગજમાં નકારાત્મક પેટર્ન વારંવાર રિપીટ થવાથી, એટલે કે વાયર થવાથી મજબૂત બને છે. પ્લાસ્ટિસિટી સારી પણ છે, અને જો ધ્યાન ન રાખીએ તો નુકસાનકારક પણ બની શકે છે.
સમજાયો. આ તો ખરેખર બહુ ઊંડી વાત છે. ચાલો હવે પેલી વાર્તાઓ પર આવીએ જે આ બધું સમજવામાં મદદ કરે. પુસ્તકની શરૂઆત શેરિલ શિલ્ટ્સની વાતથી થાય છે, બરાબર?
હા, શેરિલ શિલ્ડ્સ અને એની વાર્તા ખરેખર અવિશ્વસનીય છે. એને એક દવાની આડઅસર થઈ, એન્ટીબાયોટિકની, અને એના કારણે એની વેસ્ટિબ્યુલર સિસ્ટમ, એટલે કે આપણા શરીરમાં જે બેલેન્સ જાળવે ને, એ સિસ્ટમ જ કામ કરતી બંધ થઈ ગઈ.
ઓહ, તો પછી શું થયું?
પરિણામે આવ્યું કે સતત પડ્યા કરતી, એને હંમેશા એવું લાગતું કે જાણે જમીન ધ્રુજી રહી છે, ચાલી જ ન શકે. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા, કહ્યું આનો કોઈ ઈલાજ નથી.
બાપરે, પછી એણે શું કર્યું?
પછી એના જીવનમાં આવ્યા પોલ બાકીરીટા, એક વૈજ્ઞાનિક. એ માનતા હતા કે મગજ સ્માર્ટ છે, એ બીજા રસ્તા શોધી શકે છે. એમણે એક ખાસ ઉપકરણ બનાવ્યું, એક હેલ્મેટ જેવું, જેમાં સેન્સર હતા. એ માથાની સ્થિતિ માપે
અને એ માહિતીને
પછી વીજળીના ઝીણા ઝીણા સંકેતોમાં ફેરવીને જીભ પર મૂકેલી એક નાની પટ્ટી પર મોકલવામાં આવતી.
જીભ પર બેલેન્સની માહિતી? જીભ પર આ કેવી રીતે શક્ય બને?
લાગે ને અજીબ. શરૂઆતમાં શેરિલને પણ એવું જ લાગેલું, પણ એણે ધીરજ રાખી, ધ્યાનથી એ સંકેતોને સાંભળવાની, મતલબ કે સમજવાની કોશિશ કરી, અને ધીમે ધીમે એના મગજે એ સંકેતો અને શરીરના બેલેન્સ વચ્ચે જોડાણ સ્થાપવાનું શરૂ કર્યું.
શું વાત છે!
હા, મગજનો જે ભાગ સામાન્ય રીતે જીભની સંવેદના માટે હોય, એ ભાગે હવે બેલેન્સની માહિતી પ્રોસેસ કરવાનું શરૂ કરી દીધું. અને થોડા સમયની ટ્રેનિંગ પછી એ પેલું મશીન ઉતારી દે તો પણ પોતાનું બેલેન્સ જાળવી શકતી હતી. આ છે સેન્સરી સબસ્ટિટ્યુશન. એક ઇન્દ્રિયનું કામ બીજી ઇન્દ્રિય દ્વારા, મગજની ફ્લેક્સિબિલિટીનો ઉત્તમ નમૂનો.
વાહ, આ તો ખરેખર અદ્ભુત કહેવાય. અને પેલી બાર્બરા એરોસ્મિથ યંગની વાત, એમને શીખવાની તકલીફ હતી ખરું ને?
હા, બાર્બરા, એમને જન્મથી જ ઘણી બધી શીખવાની તકલીફો હતી, ગંભીર કહી શકાય એવી. વસ્તુઓ વચ્ચેનો સંબંધ સમજવો, લોજિક લગાવવું, ઘડિયાળમાં સમય જોવો, દિશાઓ સમજવી, આ બધું એમના માટે બહુ જ અઘરું હતું. સ્કૂલમાં એમને મેન્ટલી રિટાર્ડેડ પણ કહી દીધેલું.
ઓહ, પણ એમણે હાર ન માની એમને?
બિલકુલ નહીં, એમણે જાતે જ સંશોધન કરવાનું શરૂ કર્યું. એલેક્ઝાન્ડર લુરિયા નામના રશિયન ન્યુરોસાયકોલોજિસ્ટના કામનો અભ્યાસ કર્યો. લુરિયાએ મગજના જુદા જુદા કાર્યો અને એના માટે જવાબદાર ભાગોનું વિશ્લેષણ કર્યું હતું.
અને એના પરથી
બાર્બરાએ પોતાની ચોક્કસ નબળાઈ ઓળખી, અને પછી સાંભળજો, એ નબળા પડેલા ન્યુરલ સર્કિટને મજબૂત કરવા માટે જાતે જ કસરતો બનાવી.
જાતે કસરતો બનાવી? કેવી રીતે?
દાખલા તરીકે, લોજિકલ રિલેશનશિપ સમજવામાં તકલીફ હતી તો એના માટે એમણે એવી ઘડિયાળો લીધી જેમાં ઘણા બધા કાંટા હોય, અને કલાકો સુધી એમાં સમય જોવાની પ્રેક્ટિસ કરી. સતત, વારંવાર અને ધીમે ધીમે અઘરી બનતી જાય એવી કસરતો.
એટલે કે મગજ માટે જીમ જેવું.
બરાબર, એક્ઝેક્ટલી, મગજની કસરત. અને પરિણામ, એમણે પોતાની મોટાભાગની શીખવાની તકલીફો પર કાબૂ મેળવી લીધો. અને એટલું જ નહીં, આ અનુભવ પરથી એમણે એરોસ્મિથ સ્કૂલ શરૂ કરી, જે આજે હજારો બાળકોને આવી તકલીફોમાંથી બહાર આવવામાં મદદ કરે છે. આ બતાવે છે કે આપણે જાતે પ્રયત્ન કરીને પણ મગજના નબળા કાર્યોને સુધારી શકીએ છીએ.
ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક. હવે માઇકલ મર્ઝેનિચના પ્રયોગોની વાત કરીએ. એમણે શું સાબિત કર્યું હતું?
મર્ઝેનિચ તો ન્યુરોપ્લાસ્ટિસિટીના પાયોનિયર ગણાય. એમણે વાંદરાઓ પર પ્રયોગો કર્યા. એમના મગજના જે નકશા હોય ને, જે શરીરના જુદા જુદા ભાગોની સંવેદનાઓ કે હલનચલન કંટ્રોલ કરે, એ નકશા સ્થિર નથી હોતા, એવું એમણે બતાવ્યું.
એટલે એ નકશા બદલાય?
હા, જેમ કે હાથની આંગળીઓ માટે મગજમાં એક ચોક્કસ વિસ્તાર હોય, જો તમે કોઈ એક આંગળીનો ઉપયોગ ખૂબ વધારી દો તો મગજમાં એ આંગળી માટેનો વિસ્તાર મોટો થઈ જાય છે, અને જો કોઈ આંગળીનો ઉપયોગ બંધ થઈ જાય તો એનો વિસ્તાર સંકોચાઈ જાય છે, અને બાજુની આંગળીઓ એ જગ્યા કબજે કરી લે છે.
અચ્છા, આમાંથી જ પેલો વાપરો અથવા ગુમાવો વાળો સિદ્ધાંત આવ્યો હશે, નહીં?
એકદમ સાચું. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. મગજમાં જગ્યા અને રિસોર્સ માટે હંમેશા કોમ્પિટિશન ચાલતી હોય છે. જે ફંક્શન તમે વાપરો એ મજબૂત થાય, એનો વિસ્તાર વધે, જે ન વાપરો એ નબળું પડે. આ નિયમ આખા મગજ પર લાગુ પડે છે.
અને સ્ટ્રોકના દર્દીઓ માટે એડવર્ડ ટોબનું કામ પણ બહુ જાણીતું છે. એમણે શું નવું કર્યું?
તોબે પેલી જૂની માન્યતા તોડી કે સ્ટ્રોક પછી થોડો સમય વીતી જાય પછી લકવાગ્રસ્ત અંગમાં કોઈ સુધારો ન થઈ શકે. એમણે એક વસ્તુ નોંધી, જેને એ શીખેલી બિન ઉપયોગિતા કહે છે.
એ શું છે?
એટલે કે સ્ટ્રોક પછી જ્યારે હાથ કે પગમાં તકલીફ થાય ત્યારે શરૂઆતમાં એ વાપરવો અઘરો લાગે, એટલે દર્દી ધીમે ધીમે એ અંગનો ઉપયોગ કરવાનો ટાળવા લાગે છે. એ શીખી લે છે કે આનો ઉપયોગ નથી કરવાનો. અને પરિણામે મગજમાં એ અંગ માટેનો જે નકશો હોય એ વધુને વધુ સંકોચાતો જાય છે.
તો ટોબે આનો શું ઈલાજ શોધ્યો?
એમણે એક થેરાપી વિકસાવી, કન્સ્ટ્રેન્ટ ઇન્ડ્યુસ્ડ મૂવમેન્ટ થેરાપી, એટલે કે સીઆઈ થેરાપી. આમાં શું કરે, દર્દીનો જે સારો હાથ હોય ને એને બાંધી દે ઘણા કલાકો માટે, એટલે મજબૂરીમાં એમને પેલો લકવાગ્રસ્ત હાથ જ વાપરવો પડે.
અરે વાહ.
અને પછી એમને એ હાથથી વારંવાર ચોક્કસ પ્રકારના ઉપયોગી કામો કરાવડાવે, જેમ કે ગ્લાસ પકડવો, લખવું, બટન બંધ કરવા, તીવ્ર પ્રેક્ટિસ. આનાથી મગજ પર દબાણ આવે કે પેલા બંધ પડેલા ન્યુરોન પાથવેને ફરીથી ચાલુ કરે અથવા નવા બનાવે.
અને આનાથી ફરક પડ્યો?
જબરદસ્ત ફરક પડ્યો. એવા દર્દીઓ જેમનો હાથ વર્ષોથી લકવાગ્રસ્ત હતો એમનામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આ બતાવે છે કે યોગ્ય અને તીવ્ર પ્રયત્નથી મગજ ફરીથી રીમેપ થઈ શકે છે.
આ તો થઈ શારીરિક બાબતો, પણ શું માનસિક તકલીફોમાં પણ આવો કંઈક થાય છે, જેમ કે ઓસીડી?
ચોક્કસ જાય છે. ડૉક્ટર જેફરી શ્વોર્ટ્ઝનું કામ આનું ઉત્તમ ઉદાહરણ છે. એમણે ઓસીડી એટલે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરના દર્દીઓ માટે માઇન્ડફુલનેસનો ઉપયોગ કરીને 4 સ્ટેપની એક પદ્ધતિ બનાવી.
એ શું હતી?
ઓસીડીમાં થાય શું, મગજની અમુક સર્કિટ જે ચિંતા કે ભય માટે હોય એ ઓવરએક્ટિવ થઈ જાય અને ખોટા સિગ્નલ મોકલ્યા કરે. શ્વોર્ટ્ઝે દર્દીઓને શીખવ્યું કે પહેલું, જ્યારે પેલો આવેશી વિચાર ઓબ્સેશન આવે ત્યારે એને ઓળખો, રિલેબલ કે આ ઓસીડીનું લક્ષણ છે, વાસ્તવિકતા નથી.
બીજું
એ વિચારને મગજની ખામીને કારણે આવતો ખોટો સંદેશ ગણો, રીએટ્રીબ્યુટ. ત્રીજું, તમારું ધ્યાન તરત જ કોઈ બીજી રચનાત્મક પ્રવૃત્તિ પર લઈ જાઓ, રીફોકસ. અને ચોથું, પહેલા આવેશી વિચાર કે ઈચ્છાને બહુ ભાવ ના આપો, એની કિંમત ઘટાડી નાખો, રીવેલ્યુ.
શું માત્ર આટલું કરવાથી મતલબ માનસિક રીતે જ ફરક પડે?
હા, અને એ પણ દવા વગર. આ એકદમ માનસિક કસરત હતી, પણ આનાથી દર્દીઓ ધીમે ધીમે પોતાના મગજની પેલી ખોટી સર્કિટને શાંત પાડતા શીખ્યા અને નવા હેલ્ધી ન્યુરલ પાથવે બનાવતા ગયા. અને સૌથી મોટી વાત, આ ફેરફારો એમના બ્રેઇન સ્કેનમાં પણ દેખાયા.
અદ્ભુત. એટલે કે આપણા વિચારોમાં પણ મગજને બદલવાની તાકાત છે?
બિલકુલ. અને આ જ વાત કલ્પના માટે પણ સાચી છે. ડોક્ટર અલ્વારો પાસ્ક્યુઅલ લિયોનનો એક પ્રખ્યાત પ્રયોગ છે.
હા, પેલો પિયાનો વાળો.
એ જ. એમણે લોકોને 2 ગ્રુપમાં વહેંચ્યા. એક ગ્રુપે ખરેખર પિયાનો પર 5 દિવસ પ્રેક્ટિસ કરી. બીજા ગ્રુપે ફક્ત આંખો બંધ કરીને પિયાનો વગાડવાની કલ્પના કરી, જાણે આંગળીઓ કીબોર્ડ પર ફરી રહી છે.
અને પરિણામ?
પરિણામ ચોંકાવનારું હતું. 5 દિવસ પછી બંને ગ્રુપના મગજના એ ભાગમાં જ્યાં આંગળીઓના મૂવમેન્ટને કંટ્રોલ કરે છે, મોટર કોર્ટેક્સ, લગભગ સરખા જ ભૌતિક ફેરફારો જોવા મળ્યા. જે ગ્રુપે ખાલી કલ્પના કરી હતી એમનું મગજ પણ બદલાયું હતું.
શું વાત છે! એટલે કે ખાલી વિચારવાથી પણ પ્રેક્ટિસ જેવી અસર થાય.
હા, માનસિક રિહર્સલ પણ ન્યુરલ કનેક્શનને મજબૂત બનાવે છે. એટલે જ ખેલાડીઓ કે સંગીતકારો ઘણીવાર મનમાં પ્રેક્ટિસ કરે છે. એની પાછળ આ વિજ્ઞાન છે.
તો આ બધી વાતો પરથી આ પુસ્તકના મુખ્ય સંદેશ શું ગણાવી શકાય આમ ટૂંકમાં?
પહેલો અને સૌથી મોટો સંદેશ તો આશાનો છે. આપણું મગજ સ્થિર નથી, પથ્થર નથી. એ જીવનભર બદલાઈ શકે છે. ઈજા, ઉંમર, જૂની આદતો, કશું જ કાયમી નથી. પરિવર્તનની શક્યતા હંમેશા છે.
બીજો
મુખ્ય સિદ્ધાંત છે પેલો નિયમ, ન્યુરોન્સ દેટ ફાયર ટુગેધર વાયર ટુગેધર. એટલે કે જે ન્યુરોન્સ એકસાથે એક્ટિવ થાય એમની વચ્ચેનું જોડાણ મજબૂત બને. આપણે જે પણ વારંવાર વિચારીએ, અનુભવીએ કે કરીએ, એનાથી મગજમાં રસ્તા બને છે. ટેવો અને આવડતો આ રીતે જ બને છે.
અને ત્રીજો, પેલો વાપરો અથવા ગુમાવો વાળો?
હા, એ ત્રીજો મુદ્દો, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. મગજ કાર્યક્ષમ છે. જે ક્ષમતાઓનો ઉપયોગ ન થાય એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે જીવનભર કંઈક ને કંઈક નવું શીખતા રહેવું, માનસિક રીતે સક્રિય રહેવું ખૂબ જરૂરી છે.
ચોથો મુદ્દો પેલી બેધારી તલવારનો હતો.
બરાબર. પ્લાસ્ટિસિટી જેમ સારી બાબતો શીખવે છે, એમ ખરાબ ટેવો, વ્યસનો, નકારાત્મક વિચારોની પેટર્ન પણ મગજમાં મજબૂત બનાવી શકે છે. એટલે આપણે શું વિચારીએ છીએ અને શું કરીએ છીએ એ બાબતે જાગૃત રહેવું પડે, કારણ કે એ શાબ્દિક રીતે આપણા મગજને આકાર આપી રહ્યું છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો?
પાંચમો અને કદાચ સૌથી મહત્વનો, આપણું મન, આપણા વિચારો, આપણું ધ્યાન, આપણી કલ્પના, એ ખાલી હવામાં નથી, એમાં મગજના ભૌતિક બંધારણને બદલવાની તાકાત છે. મન અને મગજ અલગ નથી, પણ એકબીજા સાથે જોડાયેલા છે અને સતત એકબીજા પર અસર કરે છે.
આ બધું જાણ્યા પછી એમ થાય કે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો?
ઘણો ઉપયોગ છે. જેમ કે કોઈ ખરાબ ટેવ છોડવી છે તો હવે ખબર છે કે એ ખાલી મનની નબળાઈ નથી, પણ મગજમાં એક પાક્કો રસ્તો બની ગયો છે. એને બદલવા માટે સભાનપણે ધ્યાન બીજે વાળવું પડશે અને નવી સારી ટેવનો વારંવાર અભ્યાસ કરવો પડશે, નવો રસ્તો બનાવવો પડશે.
અને ભણવામાં, શિક્ષણમાં?
શિક્ષણમાં તો બહુ મોટો ફેર પડી શકે. બાળકોમાં જે લર્નિંગ ડિસેબિલિટી હોય એને કાયમી ખામી ગણવાને બદલે એમ વિચારી શકાય કે મગજનો એ ભાગ ઓછો વિકસ્યો છે જેને યોગ્ય કસરતથી મજબૂત કરી શકાય છે. એરોસ્મિથ સ્કૂલ આ જ કરે છે. કોઈ પણ નવી સ્કિલ શીખવી એ મગજમાં નવા કનેક્શન્સ બનાવવાની જ વાત છે.
હેલ્થકેરમાં, ખાસ કરીને સ્ટ્રોક કે બીજી ઇજાઓ પછી?
રિહેબિલિટેશનમાં તો આ ક્રાંતિ જેવું છે. સીઆઈ થેરેપી જેવી એક્ટિવ ઇન્ટેન્સિવ પદ્ધતિઓ વધુ અસરકારક સાબિત થઈ રહી છે. લાંબા સમયના દુખાવામાં પણ ન્યુરોપ્લાસ્ટિસિટીનો રોલ હોઈ શકે છે. માઇન્ડફુલનેસ જેવી ટેકનિકથી એને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદો છે?
ચોક્કસ. સીબીટી, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી કે માઇન્ડફુલનેસ જેવી થેરાપીઓ શા માટે કામ કરે છે એ હવે વધુ સારી રીતે સમજાય છે. એ મૂળભૂત રીતે મગજને રીવાયર કરવાની પ્રક્રિયાઓ છે.
અને મોટી ઉંમરના લોકો માટે શું સંદેશ છે?
એ જ, વાપરો અથવા ગુમાવો. મગજને તંદુરસ્ત અને એક્ટિવ રાખવું હોય તો શારીરિક, માનસિક અને સામાજિક રીતે એક્ટિવ રહેવું પડે. નવું શીખતા રહેવું, નવા પડકારો લેતા રહેવું એ મગજ માટે વ્યાયામ જેવું છે. એને લાંબા સમય સુધી સારું રાખવામાં મદદ કરે છે.
આખી વાતચીત પછી મને તો સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે આપણું મગજ કેટલું લૌચિક અને અદ્ભુત છે. ગમે તેવી મુશ્કેલીમાંથી પણ રસ્તો કાઢી શકે છે. શેરિલ શિલ્ડ્સ હોય કે ટોબના દર્દીઓ, એમની વાર્તાઓ ખરેખર આશા બંધાવે છે.
અને મને સૌથી પ્રભાવશાળી એ લાગ્યું કે કેવી રીતે આપણા વિચારો, આપણું ધ્યાન, આપણી કલ્પના જેવી આંતરિક વસ્તુઓ પણ આપણા મગજ પર ભૌતિક રીતે અસર કરી શકે છે. મન અને શરીર વચ્ચેનો ભેદ ખરેખર કેટલો પાતળો છે એ સમજાયું. જેફરી શ્વાર્ટ્ઝનું ઓસીડી પરનું કામ આનું ઉત્તમ ઉદાહરણ છે.
બિલકુલ. તો અંતે સાંભળનારાઓ માટે એક વિચાર મૂકી જઈએ. જો આપણું મગજ ખરેખર આપણા વિચારો અને અનુભવોથી સતત બદલાતું રહે છે, તો આજે આપણે એવી કઈ એક નાની સભાન પસંદગી કરી શકીએ, કોઈ નવો વિચાર અપનાવીએ, કોઈ નાની ક્રિયા શરૂ કરીએ, 5 મિનિટ ધ્યાન ધરીએ, જે ભવિષ્યમાં આપણે જે પરિવર્તન ઈચ્છીએ છીએ એ દિશામાં આપણા મગજને વાળવાનું શરૂ કરે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.